તારીખ 15/8/1997 શ્રી સમયસાર ગાથા 97 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 113
સમયસાર પર મારો કરતા કર્મ અધિકારનો 97મી ગાથાનો અંશ એવો છે કે જે પોતાના અજ્ઞાનને મિથ્યાત્વને અથવા રાગના કરતાપણાને પકડી શકે, જાણે તો એનો કરતાપણાનો અથવા અજ્ઞાનનો નાશ થઈ જાય અને એ આત્મા જ્ઞાની થાય. અને જ્ઞાની થાય ત્યારે તેને કેવો અનુભવ થાય એનું વર્ણન પણ આ ગાથાની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય બહુ સરસ કર્યું છે. ગાથાનું મથાળું છે કે તેથી એમ સિદ્ધ થયું કે જ્ઞાનથી કરતાપણાનો નાશ થાય છે, એમ ગાથામાં કહેવું છે. કરતાપણું કયો, અજ્ઞાન કયો, મિથ્યાત્વ કયો, એનો નાશ જ્ઞાનથી થાય છે. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. પછી અજ્ઞાનની સાથે કરતાપણું અને મિથ્યાત્વ અવિનાભાવી પણ હોય છે. કરતાપણું એટલે શું કે રાગને હું કરું છું એવું રાગ સાથેનું આત્માનું એકત્વ પરિણમે. એને પોતે નાતા ભાવે સ્વરૂપથી અકર્તા છે એવું અજ્ઞાન રહેશે, સ્વરૂપનું એ અજ્ઞાન રહેશે. અને ત્યારે સ્વરૂપનું અજ્ઞાન રાગનું કર્તૃત્વ કરાવે છે અથવા મનાવે છે. પોતાના મૂળ સ્વરૂપનું નાયક ભાવનું જ્ઞાતા ભાવનું જે અજ્ઞાન છે એ જીવને રાગનું કર્તૃત્વ કરાવે છે અથવા રાગનું કર્તૃત્વ મનાવે છે. આવો સિદ્ધાંત છે. પરમાગમ સારમાં આપણે આ વચનામૃત ગુરુદેવના હસ્તાક્ષરમાં ખેંચેલું છે. 18 વચનો જે ગુરુદેવના હસ્તાક્ષરમાં છે ને પહેલા, એમાં આ એક વાત છે કે સ્વરૂપનું અજ્ઞાન રાગનું કર્તૃત્વ મનાવે છે. સ્વરૂપ કેવું છે કે કદી રાગ ન કરે એવું સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ કેવું છે
જી,
કદી રાગ કરે નહીં એવું જ પોતાનું સ્વરૂપ છે. પણ એવા સ્વરૂપનું જે અજ્ઞાન છે એ અજ્ઞાનને કારણે જે ચારિત્ર ગુણની પર્યાયમાં રાગ થઈ રહ્યો છે અનાદિનો, એમાં એકત્વ કરાવે છે અથવા કર્તૃત્વ કરાવે છે, બે એક જ વાત છે. એનું મૂળ કારણ સ્વરૂપનું અજ્ઞાન છે. હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ કે જ્યાં સ્વરૂપનું જ્ઞાન થયું કે સ્વરૂપે કરીને સ્વભાવે કરીને હું રાગ કરી શકતો નથી, ત્યારે અજ્ઞાનનો નાશ થયો એમ કહો કે કરતાપણાનો નાશ થયો એમ કહો કે રાગની સાથે એકત્વપણાનો નાશ થયો. એ હવે 97મી ગાથામાં એ વિષયનું પ્રતિપાદન કરવું છે. એદેણ દુસો કત્તા આદા નિશ્ચય વિદોહીન ફરી કહી દો, એવમ ખરું જો જાણદી સો મુછે દી સર્વ કરતી તમે. હરી ગીત છે કે એ કારણે આત્મા કહ્યો કરતા સૌ નિશ્ચય વિદે, એ જ્ઞાન જેને થાય તે છોડે સકળ કર્તૃત્વને. ગાથાનો અર્થ છે કે આ કારણથી નિશ્ચય ના જાણનારા જ્ઞાની હોય. નિશ્ચય ના જાણનારા એટલે શું કે આત્માનું જે નિશ્ચય સ્વરૂપ છે એનો અનુભવ કરનારા જ્ઞાની હોય. જાણનારા એટલે અનુભવ કરનારા જ્ઞાની હોય. આત્માને કરતા કયો છે? કરતા કયો છે શું કે જે આ સ્વરૂપને જાણતો નથી અને રાગનું કર્તૃત્વ મનાવે છે તો એને રાગનો કરતા કયો. પણ એવું જેને જ્ઞાન થાય, અજ્ઞાનનું જ્ઞાન અથવા કરતાપણાનું જ્ઞાન અથવા મિથ્યાત્મનું જ્ઞાન થાય ત્યારે એ સકલ કર્તૃત્વને છોડે, અજ્ઞાનને છોડે, મિથ્યાત્મને છોડે, રાગના કરતાપણાને છોડે. રાગનું કર્તૃત્વ એવું જે મિથ્યાત્વ તે ભૂલ છે. જેને પોતાની ભૂલ દેખાય તેને ભૂલ ન રહે.
બરાબર,
આ નિયમ છે. અંધારામાં પડેલો વાંકું ચૂકું પડેલું દોરડું ગાંઠ વાળેલું હોય એક છેડે એટલે સાપ જેવું દેખાય. એક છેડે ગાંઠ વાળેલું દોરડું વાંકું ચૂકું પીડ્યું હોય તો સાપ દેખાય. પણ ખબર પડે કે એ સાપ નથી, તો ભૂલથી સાપ જોયો, એ તો દોરડું છે એટલે ભય ગયો ને અજ્ઞાન ગયું કે ન ગયું. ભૂલનું જ્ઞાન ભૂલનો અભાવ કરે છે. મિથ્યાત તે ભૂલ છે. મિથ્યાત શું છે? ભૂલ છે, મિથ્યાત છે. અને એ મિથ્યાતનું જ્યાં જ્ઞાન થાય એટલે મિથ્યાત ટળી જાય. એમ ગાથામાં કહ્યું કે એ જ્ઞાન જેને થાય તે છોડે સકળ કરતું પડે. જ્યાં પોતે કેવી રીતે કરતા થતો હતો એવું જ્ઞાન જ્યાં થયું પોતાની ભૂલ ક્યાંય કરતા પણ છોડી દે છે. આ કારણથી નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ આત્માને કરતા કયો છે આવું નિશ્ચયથી જે જાણે છે તે જ્ઞાની થયો થકો સકળ કર્તૃત્વને છોડે છે. ગાથાનો વિષયનું મહત્વ શું છે આપણા માટે? શા માટે ગાથા પસંદ કરી છે? ગાથા લેવાની પાછળ હેતુ શું છે? કે ગાથામાં એમ કેવું છે કે જે અજ્ઞાન થઈ રહ્યું છે એવા અજ્ઞાનમાં પોતે ઊભો છે અને અજ્ઞાનમાંથી જ્ઞાની કેવી રીતે થાય એ ગાથાનો વિષય છે. શું ગાથાનો વિષય છે? કે જ્ઞાની અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય એ કેવી રીતે થાય? નહીતર સામાન્યપણે અજ્ઞાનીનું સ્વરૂપ જાણે, જ્ઞાનીનું સ્વરૂપ જાણે અને પછી એમ વિચારે કે આપણે તો હજી અજ્ઞાની છીએ. જ્ઞાની નામ થાય, આપણે તો જ્ઞાની થયા નથી. ત્યારે અહીંયા આચાર્ય દેવે કરુણા કરીને એક વિષયને મૂક્યો. જો ભાઈ તું આ રીતે અજ્ઞાની છો અને આ રીતે તારું જે અજ્ઞાનપણું છે એનું તને જ્ઞાન થાય કે તું આ રીતે અજ્ઞાની છો તો તું જ્ઞાની થઈ જઈશ. આ જ અજ્ઞાન મટાડીને જ્ઞાની થવાનો રીત અથવા ઉપાય છે. આ વિષય એ રીતે મહત્વનો છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ ગાથા વાંચે તો એનું મહત્વ ન સમજાય. ગાથામાં તો એમ કહ્યું કે આ કારણે આત્મા આત્માને સૌ નિશ્ચયના જાણનારા એ કરતા કીધો આ રીતે. એટલે પાછળની ગાથા અનુસાર 92, 93, 94, 95, 96 જે 5 ગાથા ચાલી એની અંદર જીવ કેવી રીતે સ્વભાવને ભૂલીને અજ્ઞાન અને મિથ્યાત્વ કરે છે અને રાગનો કરતા થાય છે એનો વિસ્તાર કર્યો. 97માં હવે એ અજ્ઞાન કેવી રીતે મટીને જ્ઞાની થાય એવી 97મી ગાથાનું પ્રતિપાદન છે. ટીકા, કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે, તેથી તે નિશ્ચયથી કરતા પ્રતિભાસે છે. બહુ સ્પષ્ટ વાત કરી છે કે આ આત્મા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે ભિન્ન જ્ઞાનમય એવું પોતાનું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે?
ભિન્નમય,
સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, માત્ર જ્ઞાનમય એવું પોતાનું સ્વરૂપ છે. એવા સ્વરૂપના અજ્ઞાનને લીધે, ભિન્ન જ્ઞાનમય એવા આત્માના આત્મ સ્વરૂપના અજ્ઞાનને લીધે અભિન્નપણું કરે છે, પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે, એટલે અભિન્નપણું કરે છે. એટલે રાગ સાથે પણ અભિન્નપણું કરે છે, શરીર સાથે પણ અભિન્નપણું કરે છે, અને શરીર સાથે સંબંધ ધરાવનારાઓ જે સચેત અચેત પદાર્થો છે પ્રારબ્ધને લઈને, એની સાથે પણ અભિન્નપણું કરે છે. આત્મવિકલ્પ કરે છે એટલે હું આત્મા છું, આ હું છું એવો વિકલ્પ કરે છે. શરીર તે હું છું એમ વિકલ્પ કરે છે. શરીરનું વજન વીધું તો મારું વજન વીધું, શરીર દુબળું પડ્યું તો હું દુબળો પડ્યો, શરીરમાં રોગ થયો તો મને રોગ થયો, અને શરીરનો નાશ થશે ત્યારે જાણે હું મરી જઈશ. આવો પોતાપણાનો આત્મવિકલ્પ કરે છે, પોતાપણાનો વિકલ્પ એને આત્મવિકલ્પ કીધો છે. સર્વથા ભિન્ન હોવા છતાં અજ્ઞાનને લીધે આ પ્રવૃત્તિ કરે છે. જી
પોતાપણે અનુભવે છે એમ કહી શકે.
હા,
પોતાપણે અનુભવે છે,
પોતાપણે અનુભવે છે, પોતાપણું કરે છે એમ કહ્યું, પોતાપણું અનુભવે છે એમ કહ્યું, પોતાપણું માને છે એમ કહ્યું, પોતાપણાનો આત્મવિકલ્પ કરે છે. પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે. સ્વભાવવાળી ભાષા છે. પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે, તેથી એવો વિકલ્પ કરતો હોવાથી તે આત્મા નિશ્ચયથી કરતા પ્રતિભાસે છે. એટલે હું કરતા છું એવો અનુભવ કરે છે. પ્રતિભાસવું એટલે ફીલ થવું, પ્રતિભાસવું એટલે ફીલ થવું. પ્રતિભાસવું કયો, અવભાસવું કયો કે ભાવભાસવું કયો? ભાવભાસન, પ્રતિભાસન અને અવભાસન એક અર્થ કહે. તે ખરેખર હું કરું છું એવું એવો એને અનુભવ થાય છે, એને માલુમ પડે છે. ખરેખર હું શરીરને હલાવી ચલાવી શકું છું, ખરેખર હું બોલી ચાલી શકું છું, અને રાગાદી ભાવ પણ હું ખરેખર કરી શકું છું, અને રાગ કર્યા વિના ચાલે કેમ? જીવનમાં રાગ કર્યા વિના જીવન જ કેવી રીતે ચાલે? એમ એને ખરેખર રાગના કરતાપણાનો અનુભવ થાય છે. છતાંય આત્મા રાગને કરી શકતો નથી, એ સ્વભાવ અખંડ અને અવિચલિત રહે છે. ગાથાનો વિષય જ છે, ગાથાનો વિષય જ છે. આવું જે જાણે છે તે કેવી રીતે વિકલ્પ તૂટે? બેસ કરીને તરત જ શરૂ કર્યું છે, પછી તરત જ એ જ વચનામૃત ચાલુ રાખ્યું છે. બેસ કરીને કે આવું જે જાણે છે તે કે હું કેવી રીતે ભૂલ કરું છું, કે સર્વથી સર્વથા પ્રકારે ભિન્ન જ્ઞાનમય આત્મા હોવા છતાં પોતાના જ સ્વરૂપના જ્ઞાનને લીધે એકપણાનો જે આત્મવિકલ્પ થાય છે, આવું જે ખરેખર જાણે છે એ સમસ્ત કર્તૃત્વને છોડે છે, એ ભિન્ન થઈ ભિન્ન પડી જાય છે. અને તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાષા છે. અને જયારે કરતાપણું છોડે ત્યારે એને ખરેખર પોતાનું અકર્તાપણું ભાષે છે એટલે માલુમ પડે છે, અનુભવ ઉત્તર થાય છે. એ વાતનો વિસ્તાર તે સ્પષ્ટ, તે વાતને સ્પષ્ટ સમજાવવામાં આવે છે. આ તો આઉટલાઈન આપી દીધી. અંદરમાં એ પ્રક્રિયા કેવી રીતે થાય છે, અજ્ઞાન મટીને જ્ઞાન થવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે એમ વિસ્તારથી કહેશે આચાર્ય. આ તો ટૂંકામાં કહી દીધું ગાથા અનુસાર, કે ગાથાનો અર્થ આવો છે. હવે એ બાબતનો વિસ્તાર કરી દે છે એમ કરીને આચાર્ય દેવ કરુણા કરીને એ વાતને વધારે ખોલે છે. એ ગાથાનું પસંદ કરવાનું કારણ આ છે કે વિષય મહત્વનો છે, મુમુક્ષુ જીવ માટે આ વિષય મહત્વનો છે. શું કહે છે? જો
આવું પરિણામન તો મુમુક્ષુને ચાલી જ રહ્યું છે. આવું પરિણામન તો મુમુક્ષુના વર્તમાનમાં ચાલી રહ્યું છે. એ પોતે પોતાના ચાલતા અનુભવને તપાસીને જોઈ લે તો એને એ પરિણામન પકડાઈ જાય, તો એનું અજ્ઞાન મટે.
હવે થોડું વધારે વાતને ઊંડાણથી ખોલે છે આચાર્ય
જી.
આ આત્મા અજ્ઞાની થયો થતો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને શું ચાલી રહ્યું છે અત્યારની પરિસ્થિતિ, કે આ આત્મા અજ્ઞાની થયો થકો,
બરાબર,
જે સ્વરૂપને ભૂલેલો છે. અનાદિ સંસારથી અજ્ઞાનને લીધે શું કરી રહ્યો છે, અનાદિ સંસારથી માંડીને અજ્ઞાનને લીધે મિલિત સ્વાદનું સ્વાદન અને અનુભવન હોવાથી આ પ્રક્રિયા બતાવી અજ્ઞાનને. મિલિત એટલે શું? એક મેક મળી ગયેલો, ભળી ગયેલો, દૂધમાં પાણી નાખ્યું એટલે દૂધમાં પાણી ભળી ગયું, જુદું દંશી દેખાતું દેખાય. શિક્ષક દૂધ હોય એમાં એક કપ પાણી નાખી દો તો ખબર ન પડે કે આ દૂધમાં હમણાં પાણી નાખ્યું છે. શું
બરાબર?
કેમ કે દૂધમાં પાણી ભળી જાય છે. દૂધમાં પાણી ભળી જતું હોવા છતાં પાણી દૂધ નથી થતું. હું થાય તો કેટલું નાખે માણસ પાણી ન મળે પીવા, અને ક્યાં દૂધ પાણીના ભાવે વેચાય? પછી બેમાંથી એક થાય. દૂધમાં પાણી ભળી જતું હોવા છતાં પણ પાણી પાણી રહે છે અને દૂધ દૂધ જ રહે છે, એમ આ આત્મા અનાદિ સંસારથી માંડીને ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન ભૂલી ગયો અથવા હોવા એને અનાદિથી નહીં હોવાને લીધે જ્ઞાનને રાગનો અનુભવ, રાગ અને જ્ઞાનનો સ્વાદ મળી ગયેલો, ભળી ગયેલો ક્લિયર છે. તો પણ અજ્ઞાન દશામાં રાગ જ્ઞાન રૂપે થતું નથી ને જ્ઞાન રાગ રૂપે થતું નથી. પણ એને એમ થાય છે કે ના ના, રાગ મારામાં થાય છે, હું કરું છું, આવું જીવને અનુભવ થાય છે. એમ થતું નહીં નહીં હોવાથી, એવું બની શકતું નહીં હોવાથી, આગળની ગાથાઓમાં કહી દીધું કે એવું બની શકતું જ નથી. જેમ ચેતન જળ ન થાય અને જળ પરમાણુ ચેતન ન થાય, એમ આત્મા રાગ રૂપે ન થાય ને રાગ કદી આત્મા રૂપે ન થાય, એવું આગળ દ્રષ્ટાંત આગળ એ વાતને ચાર ગાથાથી સ્પષ્ટ કર્યું છે ખોલી ખોલીને. છતાં પણ જીવ એમ જ અનુભવ કરે, અને એટલા માટે જ્ઞાનીઓએ એવા જીવના અનુભવને મિથ્યા અનુભવ કીધો. શું કીધો?
બરાબર,
મિથ્યા અનુભવ કીધો. ત્યાં સપનાને સાચું માન્ય એમ બનતું જ નથી. સપનામાં બન્યું એવું કંઈ બારમાં બન્યું જ નથી. સપનામાં તને કોઈએ માર્યો અથવા તને કોઈ મારવા આવ્યો, તને બહુ ભય થયો, રાડ નાખી અને આખું ઉગડી ગયું. સપનામાં મારવા આવે ગુંડો કે એવો કોઈ માણસ દેખાય, વાળ પડી જાય સપનામાં, ને સપનામાં નાક ખુલી જાય, આંખ ખુલી તારે જે છાતીનો થપકે થડકારો બેઠો ન હોય, એમને મેનો ભય ચાલુ હોય. થોડો સ્વસ્થ થાય ચિત્ત થી, વિચાર થી જરા સ્વસ્થ થાય એટલે એમ થાય ખોટું, સાવ ખોટો બીતો હતો. શું લાગે?
ખોટો બીતો હતો,
સાવ ખોટો બીતો. કઈ નથી, કોઈ મારા બેડરૂમમાં બરાબર સૂતો છું, ઘર પણ બંધ છે, બેડરૂમ પણ બંધ છે, હું બરાબર છું, સહી સલામત છું.
મને કઈ
કોઈ આવ્યું નથી, કોઈ મને માર્યું નથી, મારવાનો કોઈ પ્રયત્ન કરતો નથી. થોડીક સેકન્ડોમાં ચિત્તની સ્વસ્થતા થાય એટલે બરાબર જ્ઞાન થાય કે આ અનુભવ ખોટો હતો, ખોટે ખોટી રાડ પાડી, ખોટે ખોટો ભય થયો મને. એવો રાગ મારામાં થાય છે એ અનુભવ એવો છે. આ સંસાર મારો છે, આ ઘર મારું છે, આ કુટુંબ મારું છે, આ ફલાણા મારો આમ હોવો, ફલાણા મારે આમ હોવો, સપના જેવું છે. આત્માને વિશે એવું કઈ છે નહીં. આત્મામાં જોવે તો આત્માને વિશે એવું કઈ છે, આ દેહ રૂપે આત્મા નથી છે, પુરુષ પર્યાય સ્ત્રી પર્યાય આત્મા નથી છે,
અત્યંત જુદા પણ,
અત્યંત જુદા પણ આત્મા આત્મા છે. કેવો મિથ્યા અનુભવ કરે છે, અનાદિથી આ પરિણમન ચાલુ છે. મિલિત એટલે ભણી ગયેલા, એકમેક થઈને મળી ગયેલા સ્વાદનું સ્વાદન અને અનુભવન હોવાથી ભલે મિથ્યા છે, અર્થાત ઉદ્ગળ કર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળ રૂપે એક રૂપે અનુભવન હોવાથી, મરચું મને તીખ્યું લાગ્યું, દવા મને કડવી લાગી, અને સાકર મને ગળી લાગી લાગી છે, જ્ઞાન કોરું છે, જણાય છે, લાગતું નથી પણ સ્વાદનું જ્ઞાન થાય છે. જો લાગી જાય તો કડવું થયેલું જ્ઞાન, મીઠું થાય નહીં, મીઠું થયેલું જ્ઞાન કડવું થાય નહીં, પણ થોડીક સેકન્ડોમાં સ્વસ્થપણે તપાસવામાં આવે ચિત્તની સ્વસ્થતાથી જ્ઞાન કોરું છે એમ માલુમ પડશે. જે જ્ઞાને સ્વાદને જાણ્યો એ જ્ઞાન સ્વાદથી કોરું છે, એમાં સ્વાદ અને પરમાણુના સ્વાદને અને જ્ઞાનને જુદાપણું રહ્યું છે, જાણ્યું ત્યારે જુદાપણું રહ્યું છે અને પછી જુદાપણું રહ્યું છે, બે એકમેક થયા જ નથી. પણ એવું અનુભવન હોવાથી એક પોઝિશન જે ઊભી થઈ છે, એક હાલત બગડી ગયેલી છે, એ કેવી છે એનો બહુ સરસ ચિતાર આ સ્થળે અમૃતચંદ્ર આચાર્ય આપ્યો છે. જેની ભેદ સંવેદનની શક્તિ બિડાઈ ગયેલી છે, જુદાપણે અનુભવ કરવાની શક્તિ કુંઠિત થઈ ગઈ છે, બિડાઈ ગઈ છે.
શક્તિ છે તો ખરી,
હા, ભેદ જ્ઞાનની શક્તિ, ભેદ જ્ઞાન કરવાની શક્તિ છે એ ખોઈ બેઠો છે. ગુરુદેવે 45 વર્ષ સુધી સમયસાર સંભળાવ્યું અને ખબર પડી મુમુક્ષુઓને કે ભેદ જ્ઞાન કરવું જોઈએ, કેમ નથી કરતા? પૂછો કોઈને, સમયસર તમે કેટલી વાર વાંચ્યો? તો અભ્યાસી એમ કહેશે, એમ તો હિસાબ નહીં, ઘણી વાર વાંચ્યો. વિજ્ઞાન કેટલી વાર કર્યું? વિજ્ઞાન નથી કર્યું. કેમ? તો કે થતું નથી. શું કહેશે? વેદ જ્ઞાન કરવું છે પણ થતું નથી. કેમ થતું નથી? કે વેદ જ્ઞાન કરવાની જે ભેદ સંવેદન શક્તિ, જુદું વેદવાની જે શક્તિ, જુદું અનુભવ કરવાની શક્તિ છે, એ કુંઠિત થઈ ગઈ છે, બિરાઈ છે. એ શક્તિ વિકસાવવાની જરૂર છે. બસ આ હાલત થઈ છે ઊભી. અનાદિ સંસારથી માંડીને જીવની એકમેક મળી ગયેલો અનુભવ કરવાની, અનુભવ કરતો હોવાથી જુદાપણે અનુભવ કરવાની શક્તિ જેને બિડાઈ ગઈ છે, એવો અનાદિથી છે. આ સ્થિતિ અનાદિથી છે, અને તેથી પરને પોતાને એક ખૂણે જાણે છે, અને તેથી હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ પણ કરે છે. આત્મવિકલ્પ કીધું, એટલો વિકલ્પ ન કીધો,
આત્મવિકલ્પ
પોતાપણે વિકલ્પ કરે છે. એ વિકલ્પ તે હું, વિકલ્પ તે હું, એવો એવો ભાવ કરે છે. માટે એને આત્મવિકલ્પ કીધો, વિકલ્પ કરે છે. અને તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થકો તે વિકલ્પ ન કરતા પ્રતિભાસે છે. આ પરિસ્થિતિ છે. એમાં મુદ્દાની વાત એ આવી આ પેરેગ્રાફની અંદર કે ભેદ જ્ઞાન કરવાની શક્તિ બિડાઈ ગઈ છે. હવે ભેદ જ્ઞાન કરવાની શક્તિ ઉઘડે કેવી રીતે? તો કે પૂર્વમાં અવલોકન કરવાનું પ્રેક્ટિસ સારી રીતે થાય તો, સતત અવલોકન ચાલે તો. સતત અવલોકન ક્યારે ચાલે? એટલું સંવેગ ક્યારે હોય? એ જીવને પૂર્ણતાનું લક્ષ આવ્યું હોય તો જ, એટલો ફોર્સ હોય, એટલો સંવેગ હોય, તો એનું અવલોકન સતત ચાલે. અને પૂર્ણતાનું લક્ષ પરિભ્રમણની વેદનાપૂર્વક ઉદાસીનતા આવી હોય તો થાય, કેમ કે અંતઃકરણની શુદ્ધિ પહેલા થાય. એટલે એ બધી અપેક્ષિત પૂર્વ પર્યાયો જે છે એ બધી જગ્યાએ કાંઈ એ વાત કરવા બેસે નહીં. પણ વેદ સંવેદન શક્તિ એટલે વેદજ્ઞાન કરવાની શક્તિ બિડાઈ ગઈ છે એ વાત નક્કી છે, સાબિત થાય છે. એટલા માટે કે સમયસર વાંચ્યા પછી ભેદ જ્ઞાન કરવું જોઈએ એવું સમજાવવા છતાં, સમજવા છતાં ભેદ જ્ઞાન પોતે કરી શકતો નથી, પોતે કરી શકતો નથી એમ બતાવે છે કે ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે. કેમ બિડાઈ ગઈ છે? કે એકમેકપણે અનુભવવાની ઊંધી પ્રેક્ટિસ ઘણી કરી છે, ઊંધી પ્રેક્ટિસ ઘણી કરી છે. ઊંધી પ્રેક્ટિસ કેવી રીતે? માટે કે સવળી પ્રેક્ટિસ ચાલુ કરો તો બસ. આ તો હાલત શું થઈ છે એ સ્પષ્ટ કર્યું. કેમ કામ નથી કરી શકતો? જી સમજે છે, છતાં કામ કેમ નથી કરી શકતો? શક્તિ બિડાઈ ગઈ છે. ઊંધી પ્રેક્ટિસ બહુ જ ચાલુ રહી છે, અનંત કાળથી, અનાદિ સંસારથી ચાલુ રહી છે.
ભેદ સંવેદન શક્તિનો વિસ્તાર,
ભેદ સંવેદન એટલે ભેદ જ્ઞાન, જ્ઞાન ને સંવેદન કહેવાય. જુદાપણે અનુભવ કરવો, સાદી ભાષામાં કહીએ તો જુદાપણે અનુભવ કરવો, એને ભેદ સંવેદન એવું કાર્ય કરવાની જીવની શક્તિ બિડાઈ ગઈ છે. હવે જયારે આત્મા જ્ઞાની થાય છે, એ જ આત્મા જે અત્યાર સુધી આવી રીતે પરિણમતો હતો, એ જયારે જ્ઞાની થાય છે ત્યારે કેવી રીતે થાય છે અને શું કર્યું તો જ્ઞાની છે એનો વિસ્તાર કરે છે. વધારે ઊંઘ આવે તો ખબર નથી, એટલે શું છે કે કોઈ પણ વિષય નો સતતપણે તીવ્ર રસ લેવામાં આવે તો એની પરિણતિ થઈ જાય, તો ઊંઘમાં પરિણતિ ચાલુ જોઈએ. અને જાગે ત્યારે એને એમ લાગે કે મને ઊંઘમાં આ ચાલતું હતું હજી, એમ એમને લાગે પોતાને, એવું બને ખરું. દીક્ષા લેવાના હતા તમે રાજકોટ વાળા, ઠીક છે, 10 ઉપવાસના પચકાન લેવાના હોય તો વાત પાછમાં લઈ લો, કેમ કે હું તો માસ ખમણ કરેલા છે. 10 ઉપવાસ તમારે રમત વાત, તમે વાત વાતમાં પચકાણ લઈ લો, પણ તમારે તમારા પરિણામનું અવલોકન કરીને કહેશો કે તમારું પરિણામ શું ચાલે છે અને કેવા ચાલે છે, ચોવીસ કલાક તો કઈ વાત જ સમજાતી નથી. અવલોકન કરવું એ વાત જ એમ કઈ સમજવામાં આવતી નથી, એ દિશા જ કોઈ દી ભાળી નથી ને એ વાત કોઈ દી એમણે વિચારી નથી, એ કેમ કરવું એ કઈ સમજણ પડતી નથી, એવી પરિસ્થિતિ છે. નાની ઉંમરના ભાઈ હતા, એ દીક્ષા એટલા માટે લેવાના હતા કે મારા સંસારમાં પડવું નથી. મધર નાનપણમાં ગુજરી ગયા અને મોટા ભાઈ કઈ જુદા પોતાની કમાવાની વ્યવસ્થા કરીને જુદા રહેતા હતા, બાપ દીકરો હારે રહેતા હતા. પાણી પણ ઉંમર થઈ હતી, એને થોડી વ્યવસ્થા પૈસા નહીં હતી, એટલે વૃદ્ધાશ્રમમાં એને રહી જવું એમ નક્કી કર્યું હતું, કેમ કે પોતાને દીક્ષા લેવી હોય. નહીતર તો કે હું રાંધી ખવડાવતો હતો, ઘરમાં બીજું કોઈ હતું નહીં, એટલે બાપ દીકરાની રસોઈ અમે કરીને જમી લેતા હતા. પણ હવે હું દીક્ષા લઉં તો પછી એની તો એની વ્યવસ્થા વિચારી લીધી હતી. મારા સંસારમાં પડવું નથી એટલે મેં કાંઈ લગ્ન ભગન કરી નાખ્યું. હવે આ વાત કંઈક એમ લાગે છે કે તમારી વાત તો બહુ સારી છે, જો આ વાતથી મોક્ષ મળતો હોય તો મોક્ષની ટિકિટ મારે લેવી છે, મોક્ષ ભલે ભવિષ્યમાં થાય, મોક્ષની ટિકિટ કોઈ પણ ભોગેલી મારે લેવી છે, કેમ કે મારે કોઈ અપેક્ષા નથી હવે સંસારની, સંસારના કોઈ પ્રસંગોની મારે અપેક્ષા નથી. હું ગમે તે કિંમત ખર્ચવા તૈયાર છું, દીક્ષા લેવા તૈયાર છું, એટલે કે ગમે તે કિંમત ખર્ચવા તૈયાર છું, મને મોક્ષની ટિકિટ આપો, તમે જે કહો એ કરવા તૈયાર છો. અવલોકન કરવાનું કીધું, 3-4 દાડે હારીને આવ્યા, કાંઈ થતું નથી. પછી ખબર પડી સગા સંબંધીઓને કે આ કારણથી ભાઈ આવ્યા છે. હે કાંજી સ્વામી, માં મળવાની વાત કરો છો તમે, કરાય જ નહીં, આપણામાંથી જવાય જ નહીં. બધા એટલા બધા એના ઉપર તૂટી પડ્યા સગા સંબંધીઓ કે એને રાતે હોવા દે નહીં, 12-12 એક એક વાગ્યા સુધી એને મને માથું ખરાબ કરે, બધો બિચારો કાંઈ દલીલ કરી શકે નહીં, વાતને સમજાવી શકે નહીં, હું શું કરવા એમાં શ્રદ્ધા કરું છું, પણ મને લાગે મને સાચું લાગ્યું એટલે હું આકર્ષણ છું, એ સમજાવી ન શકે. અને એવી રીતે ભડકાવે કે પછી જો તું આપણા સાધુને વરાવીશ નહીં, આપણા સાધુને તું મિથ્યાત્વી કહીશ, આ બધું સારું લાગે છે તને? હા, એ લોકો આપણને બધાને એમ કહે છે, કાંજી સ્વામીવાળા બધા આપણને એમ કહે છે કે આ બધા મિથ્યાત્વી છે. બોલો બિચારાનું એવું માથું ઘણું ભમાવી દીધું, કલકત્તા સુધી હું ભાગી ગયો અઠવાડિયામાં. મને કહે હું નિરાતે હવે તમે ભાવનગર પહોંચો ને ત્યારે મહિનો 2 મહિનાનો ટાઈમ લઈને આવે, મેં ધંધો ધમકેલી લીધો છે, દીક્ષા લેવી છે એટલે ધંધો ધમકેલી લીધો, પણ હવે દીક્ષાની તારીખ જ હમણાં નક્કી નથી કરવી, ભાવનગર ક્યાંય આવ્યા નહીં. પછી એનું સરનામું મેળવીને 1-2 ભાઈ મુમુક્ષુ ભાઈઓ તપાસ લખી કે ભાઈ તમારે આવવું હોય તો આવી જાઓ, હમણાં અહીંયા જ રોકાવાના છે, તમારે આવી જા. આગળનો જવાબ દે એની આવે તો નહીં પણ કાગળ તમારો પહોંચ્યો છે ને જવાબ દે, મોક્ષની ટિકિટ લેવા આવી રીતે લેવા વાળા ખોવાઈ જાય છે. કોઈ પણ ભોગે મોક્ષની ટિકિટ ખરીદવી છે એ ખોવાઈ જાય છે ત્યારે આવી રીતે ખોવાઈ જાય છે. જીવને ખરેખર સંસાર છોડવો
પેલા નક્કી કરવું પડે,
એ નક્કી કરવા મુશ્કેલ પડે. બોલે ત્યારે એમ લાગે કે ખરેખર આ તૈયાર થઈ ને આવ્યો, ક્યાં આવ્યો છે કેવું મુશ્કેલ છે. અવલોકન સતત ચાલતું હોય ત્યારે નિંદર પણ આછી થઈ જાય, બહુ ગાઢ નિંદ્રામાં.
સપનામાં પૂછતા હોય ત્યારે બી એ જવાબ આપતો હતો, સપનામાં પણ માર્ગદર્શન આપી દે. આ તો ગુરુ તો વધારે કરુણા મળે છે કે સપનામાં પૂછે તો ત્યારે પણ
આત્મા પરમ જવાબ આપી દે. આત્મા પરમ ગુરુ છે, આત્મા અંદરથી જવાબ આપે. આત્મા પોતે ગુરુ છે, પરમ ગુરુ છે, સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ.
અમને તો એમ લાગે કે તમે જ જવાબ આપો છો, કારણ કે અમે તો સપનામાં તમને જ પૂછતા
હોઈએ કે શું થાય છે. અમે અમે તમે શું કરવા રાખવા,
સપનામાં તમે આવો તો અમે થઈને જ આવો છો
ને. જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન ને લીધે, જ્ઞાન ના આદિ થી માંડીને બોલો અનાદિ થી જ્ઞાન હતું, જયારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન ને લીધે, જ્ઞાન ના આદિ થી માંડીને પ્રથક પ્રથક સ્વાદ નો સ્વાદ અનુભવવાનો હોવાથી શું કર્યું, જ્ઞાન થવા માટે શું કર્યું, જુદો સ્વાદ લેવાનો કર્યું. હું પ્રેક્ટિસ કરીશ જ્ઞાન નો સ્વાદ જુદો અને રાગ નો સ્વાદ
જુદો,
નિરાકુર સ્વરૂપ જ્ઞાન, આકુરતા સ્વરૂપ રાગ. અવલોકન કરે અને સતત અવલોકન ચાલે અને પરિપક્વ દશાએ અવલોકન પહોંચે એટલે અવલોકન ભેદ જ્ઞાનમાં પરિણમી જાય. અથવા અવલોકનનું બળ પ્રેરક થઈને ભેદ જ્ઞાનમાં જીવને પરિણામ આવી દે છે, ભેદ જ્ઞાનની પ્રેરણારૂપ અવલોકન છે.
આપણે
શું છે કે જે અવલોકન કરતા હોય એની ચર્ચાને પ્રશ્નો કાઢે એટલો ખુલે, નહીતર શું થાય એની કલ્પના થાય. જો મુમુક્ષુ જીવ અવલોકન સુધી ન પહોંચ્યો હોય અને અવલોકનની વાતો સાંભળે તો ધારણા કરી લે અને કલ્પના એ કરે શું થોડું જોખમ થાય. એટલે જે અવલોકન કરતા હોય અવલોકનની ચર્ચા કાઢો તો એટલી બધી રસિક ચર્ચા છે અને એના એટલા બધા પડખા છે, એટલી બધી અંદર એની વાતો છે અને એનો વિસ્તાર છે, કલાકો ના કલાકો ક્યાં જાય ખબર નહી પડે. અમે તો
સામાન મંગાવી લો ને આંગળિયાથી તમારો
હોય, ભાવનગર આવીને વાત કરો તો ખબર પડે.
ભાવનગર તો કામ આવી, અમે તો અહીંયા બેઠા બેઠા
મળી જાય, બેઠા તો બધી વાતો થાય. એવું છે કે ત્યાં ભાવના વાળા બેઠા છે ને, અને આ ભાવના વાળા બેઠા છે પણ આય વાળા ત્યાં આવવામાં ડરે છે.
અમે તો અમારો વિચાર કુવા પાસે નથી આવતા, કુવા પાસે નથી આવતા.
આ ભાવનગર વાળા થઈ ગયા. હા, અહીંયા બધા ગેરહાજર એવું નથી, બે ચાર સભ્યો છે. તમારે રસ હોય તો આપણે ખાધા પીધાને ઊંઘ્યા વિના તૈયાર છીએ, અવલોકન કરીને આવો. એમ ખાલી વાતો સાંભળવાની મજા નહીં. તૈયાર છે ને?
અવલોકન કરતા કરતા અવલોકન કરતા કરતા વચ્ચે વિચાર આવે છે, કઈ ભૂલ ના કારણે આવે છે?
ચાલતા પરિણામ નું અવલોકન એ જીભ ની જાગૃતિ બતાવે છે, અને ચાલી ગયેલા પરિણામ નો વિચાર પાછળથી ખ્યાલ આવે છે ને, વિચાર જ્ઞાન માં ખ્યાલ આવે છે. એ જ વખતે આવે તો અજાગૃતિ છૂટી જાય ને, જાગૃતિ આવે. અજાગૃતિ કાળે જો અજાગૃતિ નું અવલોકન થાય, અજાગૃતિ
ખ્યાલ
આવ્યો, વિચાર નું, વિચાર નો વિચાર થયો,
પછી આ વિચાર ને પાછો જે અવલોકન માં લઈ જાવે છે,
જાગૃતિ આવી ત્યારે એટલું અવલોકન થયું. જેટલી જાગૃતિ એટલું અવલોકન, જેટલી અજાગૃતિ એટલો વિચાર. અવલોકન એટલે ઓબ્ઝર્વેશન, અંગ્રેજીમાં તો સારી રીતે સમજે છે. ટુ ઓબ્ઝર્વ, તમારા જે પરિણામ ચાલે છે, ભાવો ચાલે છે, એને તમે ઓબ્ઝર્વ કરો. ઓબ્ઝર્વ મીન્સ વોટ? ચાલતા હોય ત્યારે તમે એને ઓબ્ઝર્વ કરો, ચાલી ગયા પછી એને તમે જો જાણો, એ વિચાર થયો. અવલોકનનો વિષય હાજર છે, વિચારનો વિષય ગેરહાજર છે. અવલોકનનો વિષય પ્રત્યક્ષ છે, વિચારનો વિષય પરોક્ષ છે. ચાલતા પરિણામોને ઓબ્ઝર્વ કરવા, એનું નામ અવલોકન છે. એ પ્રેક્ટિસ કરવાથી રાગ અને જ્ઞાનનો સ્વાદ જુદો જુદો પૃથક પૃથક છે એમ અનુભવની પ્રેક્ટિસ ચાલુ થશે, અને એ અનુભવની પ્રેક્ટિસ ચાલુ થવાથી ભેદ સંવેદન શક્તિ ઉઘડશે. જે ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે, એ ભેદ સંવેદન શક્તિ ઉઘડશે. એક ઉલટી પ્રેક્ટિસથી ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે, હવે સુલટી પ્રેક્ટિસ શરૂ કરી એટલે ભેદ સંવેદન શક્તિ ઉઘડવા લાગી.
દાખલો જરાક આપો, દાખલો આપીને કયો કે તેનું જોવું, શું જોવું? દાખલો આપેલા
અનુભવમાં આવતા ભાવોને જોવા, ચાલતા પરિણામમાં અનુભવમાં આવતા ભાવોને જોવા, કે મને અનુભવ શું થાય છે, કેવો કેવો અનુભવ થાય છે, કેવા કેવા ભાવોનો અનુભવ થાય છે, એમાં શું શું અનુભવ થાય છે, એ અનુભવ તેવા તેવા ભાવોની પાછળ મારા અભિપ્રાય શું કામ થયું છે, પછી એના ઘણા ઘણા પડખા સમજાશે. પણ અવલોકન કરીને એ પડખા સમજવા, સાંભળીને નહીં. જ્યારે ક્રોધ આવે ત્યારે જો તમે તમારા ક્રોધ ભાવને ઓબ્ઝર્વ કરો, ટુકડો ઠંડો પડી જશે. એ જ વખતે તમને ક્રોધ ઠંડો પડી જશે. અચ્છા, તમે એટલું તો સમજ્યા છો કે ક્રોધ આવે છે એ સારું નથી, બરાબર? માટે તમને ક્રોધ ન આવે તો સારું, બરાબર? હવે એટલું સમજવા માત્રથી કાંઈ ક્રોધ જાતો નથી. ક્રોધ ન આવે તો સારું એવું સમજવાથી કાંઈ ક્રોધ તો ચાલ્યો જતો નથી. ઉદય આવે ત્યારે પાછો ક્રોધ થઈ જાય છે. હવે જો એ ક્રોધને તમારે મટાડવો હોય તો એ ચાલતો હોય ત્યારે એને ઓબ્ઝર્વ કરો. એટલે જુઓ, આ એની ઇન્સ્ટન્ટ મેડિસિન છે, તરત જ કામ કરે, ચમત્કારી. કોઈ પણ વિભાવને તોડવાનો આ ચમત્કારિક પ્રયોગ છે. કેવો પ્રયોગ છે? ચમત્કારિક પ્રયોગ. એટલે એ પ્રયોગ કરવો. હવે એ પ્રયોગ કરવો એમ નહીં, એ પ્રયોગ સતત થવો જોઈએ. કરતા બુદ્ધિ એ તો તમે ક્યારેક કરો, પણ એથી કાંઈ બહુ પાછો તમને આગળ ગાડી નહીં હાલે. વળી મૂંઝાશો, કરવો છે ને થતો નથી, હવે શું કરવું? કેમ કે કરવા માટેનું જે બળ છે એ તમારી પાસે તમે ક્રિએટ નથી કર્યું. બળ તમે ક્રિએટ કરવું જોઈએ, એ નથી કર્યું. એના માટે તમારે ધ્યેય બાંધવું જોઈએ. ધ્યેય બાંધવામાં શું આવે કે હવે આ સંસાર મારે જોતો, આ સંસાર જોતો નથી એટલે આ સંસારમાંથી મારે કાંઈ જોતું નથી, કોઈ ચીજનો મને લોભ નથી અને કોઈ સ્થાનનો મારે માન નથી, સમાજમાં કુટુંબમાં મારે મારો આત્મા જ જોઈએ છે, મારે સંપૂર્ણ રાગદ્વેષ રહી શુદ્ધ થવું છે. એવું ધ્યેય જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી અવલોકનનો પ્રયોગ સતત ચાલે નહીં, અને સતત ન ચાલે તો એ ભેદ જ્ઞાનમાં પરિણમે નહીં. આમ અને એવું ધ્યેય ન બંધાય એની વેદના આવવી જોઈએ. તો અંદરથી કામ થાય, નહીતર ઉપર ઉપરથી આપણે ઘણી વાર ઈચ્છા કરીશું કે મારે મારું કલ્યાણ કરવું. ગાડી પરિણામ ને બીજા પાટે ચાલે છે પાછી, અને એમ જ થાય, બીજું કાંઈ થાય નહીં, એમ જ થાય.
તો એમ પ્રયાસ કરતા ખ્યાલ આવ્યો કે જયારે ખાલી જવાનો પ્રયત્ન કર્યો, નિષેધ ના ભાવને મૂકી દીધો તો કયો ગયો, કયો ગયો તો ફરીને પાછો આવ્યો નહીં. એટલે ત્યારથી પછી ખ્યાલ આવ્યો કે આ નિષેધના જે ભાવ છે એ અવલોકનમાં નિષેધ ન કરીએ ને ખાલી જોતા રાખવાનું કામ કરીએ તો એ
જે નિષેધના ભાવ છે એ નિષેધનો વિકલ્પ છે, વિકલ્પ છે. તો વિકલ્પમાં એટલું બળ નથી, ત્યારે અવલોકન છે એ જ્ઞાન છે, જ્ઞાનમાં એટલું બળ છે.
અવલોકન એ જ્ઞાન છે,
એટલે વિકલ્પ છે એ રાગ છે. રાગમાં રાગને અભાવ કરવાનો બળ નથી. લોહીથી લોહીનો ડાઘ ન જાય, પાણીથી લોહીનો ડાઘ જાય. જ્ઞાન છે એ નિર્મળ છે, એ રાગને તોડે છે, ક્રોધને તોડે છે, વિભાવને તોડે છે. બાકી એક વિભાવ બીજા વિભાવને ન તોડી શકે. પશ્ચાતાપના ભાવ થાય પણ એથી કાંઈ એનો અભાવ ન થાય,
અભાવ ન થાય, અભાવ માટે
એટલે
પછી એમ થાય કે આપડે મારી ઘડી હારી જઈશું એટલે પછી પોતાને ડિપ્રેશન થાય. નિરાશ થઈ જાય, નિરાશ થઈ જાય કે આપણું કામ નથી આપતું. એટલે એનો જે સાચો ઉપાય છે એ તો જે આ ચેનલ આ છે, એ ચેનલ ચેનલ થ્રુ કામ કરો, સહજ સહજપણે કામ થવાનું. અને મિત્ર કૃત્રિમતાથી બળ ઘણું કરવું પડશે ને પાછા નિષ્ફળ જશે એમ થશે. એ વિષય એ ચાલ્યો કે ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો ભેદ સંવેદન શક્તિ ઉઘડી જાય છે. અને ભેદ સંવેદન શક્તિ જ્યારે ઉઘડી હોય ત્યારે એને આત્માનો અનુભવ થાય તો કેવો અનુભવ થાય એનો વિસ્તાર બહુ સરસ રીતે હવે પછી વચનામાં આવે છે.